બધી જ મર્યાદાઓની વચ્ચે વાસ્તવિક સત્યને રજૂ કરવાનું બહુ મુશ્કેલ હોય. અને એમાં ભગવાન સ્વયં છે સામે, ભરત ગુરુ સમાજ, લઘુબંધુ ગુણ, બે વાત, લઘુ અને ગુરુ બે બતાવ્યા. મોટો સમાજ અને નાનાની વાત કરવાની છે, પણ નાનાની વાત ખૂબ જ મહત્વની છે. ભલે સમાજ મોટો રહ્યો, મોટા સમાજને પણ નાનાની સરસ ઊંચામાં ઊંચી વાત કહેવી જરૂરી છે, પણ છતાંય મર્યાદાઓ છે. ભરતજી ભગવાનના ભક્ત છે એટલે કદાચ ભરતજી ના બોલી શકે કે ન કેવડાવી શકે, પણ ભગવાન સર્વોપરિ છે. ગમે એટલો ગુરુ સમાજ મોટો સમાજ હોય તો પણ ભગવાન પોતાના શ્રીમુખથી જે વાતનું સ્થાપિત પ્રતિપાદન કરવું છે એ કરે છે. કેટલો સરસ ભાવ છે કે કરમ વચન માનસ વિમલ તુમ, ભરત તું તો મન કર્મ વચન થી બધી જ રીતે પવિત્ર પાવન છો. હવે આ વાત અને કહ્યું કે તુમ સમાન તુમ તાત, ભરત એ ભરત છે, ભરત ભરત સમય. કવિને ઉપમા નથી જડતી ભરતજી જેવી, સરસ્વતીને પણ ભરતજીની તુલના કોની સાથે કરવી એ પણ વિચારવું પડે. તુમ તુમ સમાન તુમ, આટલું કહી દીધું ભગવાને પોતાના શ્રીમુખથી. જોટો નહીં મળે પણ તે છતાંય કુસમય કિમી કહી જાત, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે એને કેવી રીતે રજૂ કરવી, કેવું કેવી રીતે. જો સમાજની વચ્ચે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની અંદર કંઈક વાસ્તવિકતા અને કંઈક અલગ હોય તો એને જાહેર કરવાની અંદર કોઈ મર્યાદાઓ કોઈ બંધનોની ત્યાં આગાડી ઉભા જ ન રહી શકે, એનું નડતર રહી જ ના શકે. કહેવાનું હતી વાત પહેલી કહી દીધી ભરતજી માટેના, અને મર્યાદાને પાછળ છેલ્લે જોડી. તુલસીજીની નું કવિત્વ કેટલું ઊંચું છે કે લઘુબંધુ કયા, ગુરુ સમાજ કયો, તુમ સમાન તુમ તાત. કોઈ ઋષિની તુલના પણ નથી કરી શકતા ભરતજીની સાથે. તો બીજા કોઈ દેવ કે કોઈ સજ્જનની તો તુલના કે ભરતજીની તુલના ક્યાંથી થઈ શકે. બસ ભગવાને પણ પોતાના શ્રીમુખથી કહ્યું તુમ સમાન તુમ તાત, ભરત તું તારા જેવો જ છું. બીજા કોકને તો કંઈક ને કંઈક ઉપમા આપી શકાય કે તું બળદ જેવો છે, તું આખલા જેવો છે, તું વાંદરા જેવો છે, બધી આપી શકાય, ભેંસ જેવો છે. પણ ભરતજીને ઉપમા ક્યાં આપે, દાંતની ઉપમા આપી શકાય કે દાડમની કડી, ચરણને આંખને નાકને મોઢાને આપી શકાય, કમળની ઉપમા આપી શકાય, પણ ભરતજી માટે કોઈ ઉપમા આ સૃષ્ટિનો એક શબ્દ નથી, એવી કોઈ કોઈ અસ્થિ નથી કે ભરતજીની ઉપમા એને આપી શકાય. અને આટલી મોટી વાત છે એને ભગવાને રજૂ કરી દીધી પહેલા, અને પછી કહ્યું કે આ ગુરુ સમાજ તો અહીં બેઠેલો છે, આ સમય બરાબર નથી, બધાની વચ્ચે આવું બોલાય નહીં. કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિમાં એની પ્રશંસા કરવી નહીં, એટલા માટે કુસમય કયો છે અહીંયા ગાડી. વડીલોય બેઠા છે અને આ તો નાનો છે, અને મારાથી કહેવાય કેવી રીતે મર્યાદાની અંદર, છતાંય સત્ય વસ્તુને ભગવાને સમાજની વચ્ચે રજૂ કરી જુઓ. આ નમૂનો તમારામાં કોઈ ભક્તિભાવ આટલી ઊંચી કક્ષાની, જેને ક્લાઇમેક્સ કહેવાય, ઊંચામાં ઊંચું, એવી ઊંચાઈ બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલા માટે ભગવાને જાણી બુજીને કુસમયને ઓળખી લીધા પછી પણ મર્યાદાઓને થોડીક એક બાજુએ મૂકી દઈને ભરતજીનો પરિચય આખા અયોધ્યાના સમાજને આપ્યો. કેટલો આ પરિચય, વ્યક્તિમાં સદગુણ હોય ને એ જોવા, એ તો એક સારી દ્રષ્ટિ છે. મોટા ભાગે દરેકની દ્રષ્ટિ એવી હોય કે માણસની જે કુસંસ્કાર હોય ને એ કુટેવને જોયા કરવાની આદત પડી હોય, એના ખુદડા જ નીકળે, પણ એનામાં જે સદગુણ છે કોઈ નહીં જોઈ. ભરતજી અયોધ્યા કૈકેયીજી જે વરદાન માંગ્યા એને કારણે, કૈકેયીજીને કારણે ભરતજીને પણ એ રંગે રંગી નાખ્યા છે સમાજે. અને એ રંગ ભૂસવા માટે ભગવાને ભરતજીને આટલા મોટા સમાજની વચ્ચે આ પ્રમાણે નેવાજી લીધા. મન કર્મ વચનથી ભરત તું એ તું છું, પવિત્ર છું, નિર્મળ છું, નિર્દોષ છું. ભગવાનને 14 વર્ષના વનવાસમાં જવામાં બધાએ ગાળો ભાડી છે. કઈ કઈ જીને ભરતજી આવ્યા પછી અયોધ્યાના લોકોએ વિચાર્યું કે આ એવો જ છે ને, એને કહ્યું છે તારે આ બધું થયું છે. આ શંકાઓ ભરતજી ઉપર ઉડાડવામાં આવેલી હતી સમાજ તરફથી. ને સ્વાભાવિક છે, સમાજ તો છે જ, બે મોઢે બોલવાનો જ છે, સારું કહેશે ને ખોટું કહેશે, પણ ભગવાન તો સાચું જોનારો છે ને. તું સમાન મન ક્રમ વચન બિમલ, તું મન કર્મ વચન થી તું અણીશુદ્ધ પવિત્ર છું ભરત. આ બધાની વચ્ચે કહું છું, આ ગુરુ સમાજની વચ્ચે. આવા ભાવથી ભગવાને જેને દંડીવનાદ નોબત ના ડંકે કહી દીધું કે ભરત સાચો છે, ભરત ત્યાગી છે, ભરત નિર્મળ છે, નિર્દોષ છે. આ બધી જ બાબતો સ્પષ્ટ કરી છે ભગવાને. એટલે હવે ભગવાન પોતાની મર્યાદા પણ બતાવે છે. જો કે છે ભરત, આવ્યો છું પ્રેમથી, મને લેવા માટે આવ્યો છું, પણ આપણા કુલની રીત શું છે, ધર્મની મર્યાદા કઈ છે. રઘુકુલ રીતિ સદા ચલી આવી, આ તો વંશની પરંપરા છે ભાઈ. તાત મારા તાત, ભાઈ કહો કે બાપ કહો, ભગવાન ભક્તને મોટો બનાવે ને, ભક્ત ભગવાનને બાપ કહી દે અને ભગવાન ભક્તને કે તું મારો બાપ. તો તાત તરની કુલ રીતિ, આ તો તરની એટલે સૂર્યવંશ, રઘુવંશ એની કુલ પરંપરા છે. એના જશ ગાવા વાળા કેટલા બધા એનો જશ ગાયો છે, ચારણો એ ગઢવી હોય કે આ આ વંશ છે જેની અંદર સિબી હરિશ્ચંદ્ર દધીચી નહુષ આ બધા એની અંદર. તો એ પરંપરાની અંદર આપણે પણ છીએ, અને વર્તમાન જ્યોતિર્ધરો જે એના ધુરાને ધારણ કરવા વાળા હોય એ જો ચૂકે તો પછી ભવિષ્યના સમાજના વંશને સમાજનું શું થાય. એટલે ભાઈ સમજ, આ તો સત્યનો શક્તિ છે, સત્ય સંગ. પિતાની કીર્તિ અને પિતા તરીકેનો પુત્ર પ્રત્યેનો પ્રેમ કેવો ઊંચો છે જો. પોતાના પ્રાણની પરવા નથી કરી, કુલ પરંપરાને ખૂબ સરસ રીતે જાળવ્યો છે, વરદાન આપી દઈને પોતે આ દુઃખ સહન ન થાય એટલે મુક્ત થઈ ગયા કે તારા વગર જીવીને હે રામ કરવાનું છે તો જીવત બહુ દિન બીતે હા રામ પ્રાણ પીરીતે હે મારા પ્રાણ નો પ્રિય હવે તારા વગર જીવીને કરવાનું છું બહુ દિવસ આવે જવું છું તો આમ પિતાની કીર્તિ પિતાની પ્રીતિ બંને રહ્યા પ્રેમ પણ રહ્યો કારણ જ્યારે મહારાજ મનુ શત્રુપાએ જયારે માંગ્યું પહેલું વરદાન માગી લીધું શત્રુપાને કહ્યું તમે માગી લો તો કે ચતુર રાજાએ માગ્યું મને માન્ય છે પણ મનુ કે છે ઉભા રહો પ્રભુ હજુ થોડુંક બાકી રહ્યું કે હું આપના વગર જીવી શકું નહીં ભલે રોકો મને મૂર્ખ કે ગાંડો કે હા મનુ મહારાજે પહેલેથી માગી દીધી અને એટલે પિતુ કીર્તિ અને પ્રીતિ બંનેને અહીંયા આગાડી સાચવી રાખ્યા છે ટકાવી રાખ્યા છે એટલે ભાઈ તું મને લેવા તો આવ્યો છે તારો પ્રેમ હું જોઈ શકું છું એટલે આગળ કહ્યું ને પવિત્ર છે તારા પ્રેમ ને બધાને નજર સમક્ષ રાખીને જેને ન્યાયાધીશ તરીકે ન્યાય આપવાનો હોય ઘરના વડીલ તરીકે નિર્ણય લેવાનો હોય એને બધી જ બાજુ જોવાનું હોય બધાને રાજી રાખવાના હોય અને નિર્ણય પણ લેવાનો હોય ભરતજીને રાજી પણ અયોધ્યાને રાજી રાખી અને કુલની પરંપરાઓ ધર્મની મર્યાદાઓને પણ મહારાજ ભગવાન રામે સાચી રાખી છે.